સંસદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, શ્રી પર્યુષણ મહાપર્વ સંવત 2052, શ્રી આત્મસિદ્ધિ દશાનિકા મહોત્સવ, સંપૂર્ણ આત્મસિદ્ધિ સ્વાધ્યાય, પ્રવચન ક્રમાંક 4, શ્રી સદગુરુ મહાત્મ્ય, ગાથા 17-23, સ્વાધ્યાયકાર શ્રી વસંતભાઈ ખોખાણી.
અનંત અને અમાપ ઉપકાર આ જીવ ઉપર જ્ઞાની પુરુષોનો છે. આનું કોઈ ઋણ આપણે વાળી શકીએ એમ નથી. જન્મ આપનાર મા બાપ, વ્યવહારિક શિક્ષા આપનાર શિક્ષક, કોઈ આપણને આર્થિક મદદ કરે એવો કોઈ સપોર્ટ કરનાર, બિઝનેસની અંદરના ગ્રાહકો કે નોકરી આપનાર કોઈ, આ બધાનો બદલો વાળી શકાય. પરંતુ જેને ભવભ્રમણ ટાળવાનો માર્ગ બતાવ્યો, અનંત કરુણા કરીને જીવને અનંત દુઃખોથી મુક્તિનો માર્ગ બતાવ્યો, એવા સદગુરુના ઉપકારનો બદલો કોઈ રીતે અને કોઈ કાળે વાળી શકાય. આવો અમાપ ઉપકાર સદગુરુનો છે. આ સદગુરુના મહિમા વિશે ગાથા ગાતા પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં સદગુરુ મહાત્મ્યની 15 ગાથાઓમાં એનું મહાત્મ્ય મૂક્યું છે. 8 ગાથાઓની વિચારણા ગાથા નંબર 9 થી ગાથા નંબર 16 સુધીની આપણે કરી. અત્યારના આ સત્રમાં આપણે ગાથા નંબર 17 થી ગાથા નંબર 23, એ 7 ગાથાઓ એનો આપણે યત્કિંચિત સ્વાધ્યાય કરીશું. સદગુરુ થી જીવ પરમાર્થને પામે, સદગુરુના ઓળખાણના લક્ષણ ભગવાને જણાવ્યા, સદગુરુના કારણે આ જીવનો સ્વચ્છંદ ટળે અને સદગુરુનો યોગ ન હોય ત્યાં સદગુરુએ બતાવેલા અને સદગુરુએ બોધેલા શાસ્ત્રો સુપાત્ર જીવને ઉપકારી થાય એમ પ્રત્યેક મુદ્દા ઉપરની બબે ગાથાઓ એ આપણે સવારના સ્વાધ્યાયની અંદર વિચારી. હવે આ ઉપકારને હજુ આગળ પરમ કૃપાળુ દેવ આ સદગુરુના પાને પાને ગુણ ગાય છે. કેવો પરમ ઉપકાર છે, કારણ કે અનંત દુઃખથી છોડાવનાર આ સદગુરુ, એના ઉપકારનો મહિમા વાણીથી કહ્યો જાય તેમ નથી, કથ્યો કથાય તેમ નથી. એટલે 17મી ગાથામાં ભગવાન કહે છે, સ્વચ્છંદ મત આગ્રહ તજે વર્તે સદગુરુ લાભ, સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. સ્વચ્છંદને તથા પોતાના મતના આગ્રહને તજીને જે સદગુરુના લક્ષ્ય ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને વિતરાગી સમકિત કહ્યું છે. જૈન દર્શનમાં જીવને મોક્ષ માર્ગ પામવાનું પહેલું પગથિયું, પહેલું સોપાન સમકિત છે. સમકિત થી એની ધર્મ આરાધના મોક્ષ લક્ષી થાય છે. એનો પ્રત્યેક પુરુષાર્થ જીવના કર્મના બંધનોને કાપવાની અંદર મદદરૂપ થાય છે, અસરકારી થાય છે. આવું સમકિત સમ્યક દર્શન અનાદિકાળથી જે રખડવાનું થયું, જે રઝળપટી થઈ, તે મિથ્યાત્વને કારણે થઈ, અજ્ઞાનને કારણે થઈ. સમસ્ત કર્મનું મૂળ અજ્ઞાન, પોતાના નિજ સ્વરૂપનું, પોતાના ભાનનું, આત્માના ભાનનું અજ્ઞાન, અને એ મિથ્યાત્વની ભ્રાંતિ જ્યારે ટળે છે ત્યારે સમ્યક દર્શન એનો પાયો છે. ચતુર્થ ગુણસ્થાન ગુણસ્થાન આરોહણના ક્રમમાં કયો છે. કૃપાળુ દેવે આ સમકિત આ જીવને ક્યારે પ્રગટે, એની પહેલી ભૂમિકા કઈ, એ આત્મસિદ્ધિની અંદર આ સમકિતનો જે ક્રમ કયો છે એવો અદભુત કયો છે કે આટલા વખત સુધી આ જીવને સમકિત પ્રાપ્ત કેમ થતું નથી. એટલે આ ગાથામાં એવું ઉત્કૃષ્ટ દર્શન કરાવ્યું છે આપણને, સ્વચ્છંદ મત આ ગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાખ્યું, એને સમકિત છે. કોણે કહ્યું છે, તમે કહો છો એટલે નહીં, કારણ ગણી પ્રત્યક્ષ. આવું કારણ પ્રત્યક્ષ કારણ છે અને સમકિત થયાનું એવું ભાખ્યું જીરેશ્વર ભગવંતે વિતરાગે. જે મતભેદે આ જીવ ગ્રહાયો છે તે મતભેદ જ તેના સ્વરૂપને મુખ્ય આવરણ છે. આ જીવને સમકિત ન થવાનું કારણ એ સદગુરુના લક્ષ્ય પણ ઘણીવાર વર્તતો હોય, સદગુરુની આજ્ઞાએ અથવા કહેવાતા આ રીતે ધર્મની ક્રિયા કરતો હોય, પણ એને સ્વચ્છંદ મત આગ્રહ હજી છોડ્યા નથી. પોતાનું ચાલુ રાખીને બધી વાત માન્ય કરે, મારી ખીલી ખહે નહીં, માજન મા બાપ આપ જે કહો તે બધું સાચું, બસ સાહેબ આજ્ઞા ફરમાવો, સાહેબ ગમે તે કહે એ આજ્ઞા આજ્ઞાને ઠેકાણે, એને તો જે ધાર્યું હોય એ જ અવડચંડાઈ કરે, એમાં કાંઈ ફેર પડે નહીં. ગમે તેટલું સમજે, ગમે તેટલો બોધ સાંભળે, હાજી આ કરે, વાહ વાહ બહુ ફરમાયું, વાહ અદભુત અદભુત, સત્ય સત્ય. પણ એવો જ નપાવટ અને એવો જ નફટ પોતાની મતમાંથી અને માન્યતામાંથી જરા પણ ખસે. આ જગતમાં માણસને સંપૂર્ણપણે બદલી શકાય, વ્યવહારિકતાની અંદર એને તાલીમ આપે ને બધું ફેરવી શકાય, કે ધર્મની અંદર એની જે આવી મિથ્યા આવડી શ્રદ્ધા હોય ને એ તોડવી દુષ્કરમાં દુષ્કર છે. એને ધર્મના નામે કોઈ શ્રદ્ધા ગ્રહણ કરી લીધી પછી એમાંથી એને ટ્રસ્ટનો મસ કરવો બહુ આકરો છે. સ્વચ્છંદ આ જીવે માની લીધેલું પોતાનું ડાપણ, અધૂરપને કારણે પોતે કરેલો નિર્ણય, એ સ્વચ્છંદ મતિ કલ્પનાના આધારે બાંધેલો અભિપ્રાય, ભ્રાંતિથી એણે કરેલો નિર્ણય, અપરમાર્થમાં પરમાર્થ બુદ્ધિ અને પરમાર્થમાં અપરમાર્થ બુદ્ધિ, આ સ્વચ્છંદનું લક્ષણ. આ ખસે નહીં કોઈ દિવસ. મત આગ્રહ, આ સ્વચ્છંદને કારણે એણે એક મત નક્કી કરી લીધો છે અને એ મતનો પાછો આગ્રહ ઉપસ્થિત કર્યો છે. જ્ઞાની ભગવંત કહે છે કે જીવને સંકિત ન થવાનું કારણ જે મતભેદે આ ગ્રહાયો છે એ જ એના સ્વરૂપનું મુખ્ય આવરણ છે. ભાઈ, તારું આવરણ બીજું કઈ નથી, તે તારી જાતે કરોડિયાએ જ પોતે પોતાનું જાળું ગૂંચી લીધું છે, બીજા કોઈ નથી ગૂંચ્યું. આ જાળું તારે જ ભેદવું પડશે, તું જ નીકળી શકે. તો મતભેદથી અનંત કાળે અનંત જન્મે પણ આત્મા ધર્મ ન પામ્યો. 36માં પત્રમાં, હજી તો કૃપાળુદેવનો 18 વર્ષ પહેલાની આ બધી વાત છે. મતભેદથી અનંત કાળે અનંત જન્મે પણ આત્મા ધર્મ ન પામ્યો, એનું એકમાત્ર કારણ મતભેદ. સ્વચ્છંદ, મત અને આગ્રહ. સ્વચ્છંદથી પોતે મત નક્કી કરી લીધો. કેટલાય મત ચાલે છે સંસારમાં, એમાંનું પોતે પોતાને ગમતો ફાવતો ગોઠવી લીધો અને પછી એનો આગ્રહ ઉપસ્થિત કર્યો. ભગવાન કહે છે પણ એ બધું છોડીને પોતાનો સ્વચ્છંદ, પોતાનો મત અને પોતાનો આગ્રહ એ છોડીને જે સદગુરુ લક્ષથી વર્તે, સદગુરુએ જે લક્ષ કરાવ્યો છે તે, સદગુરુએ જે લક્ષ બંધાવ્યો છે તે, બીજો નહીં, એ લક્ષે વર્તવાની શરૂઆત કરે. અત્યાર સુધી એનું વર્તન કયા આધાર ઉપર છે? સ્વચ્છંદ, મત અને આગ્રહ, આ ત્રણ પરિબળના આધાર ઉપર એની વર્તના છે જીવની. આ વર્તના બદલાય, સમૂળથી બદલાય. કેવી રીતે બદલાય? એનો આધાર શું? એનું અધિષ્ઠાન શું? એનું પ્રેરણા બળ શું? એનું ચાલક બળ કયું? તો કે સદગુરુએ જે લક્ષ બંધાવ્યો છે, સદગુરુએ જે લક્ષ કરાવ્યો છે, એ સદગુરુના બોધના લક્ષથી, એ લક્ષે જ્યારે જીવ વર્તવાનો નિર્ણય કરે, આ પ્રત્યક્ષ કારણ છે જીવને સંકિત થવાનું. એટલે કહ્યું છે કે સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેને દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે તેને જ જ્ઞાન સમ્યક પરિણામે થાય છે. એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં લેવા યોગ્ય છે. આ વચનના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે. કૃપાળુ દેવે પત્રાંક 719ની અંદર આ વાત મૂકી છે. સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દૃઢ નિશ્ચય વર્તે છે કે હું ગમે તે પ્રકારનો ધર્મ હશે પણ સત્પુરુષે બતાવેલો ધર્મ એ જ મારે, તારું વચન પ્રમાણ એ જ મારો ધર્મ. સત્પુરુષે કહ્યો તે આજ્ઞા એ જ ધર્મ. આણાએ ધમ્મો, આણાએ તબ્બો. અનંતા પુરુષો આજ્ઞાનું આરાધન કરીને માર્ગ પામીને મોક્ષે ગયા એમ સુધર્મા સ્વામીએ જંબુ સ્વામીને કહ્યું કે જગત આખાનું દર્શન જેણે કર્યું છે એવા મહાવીરે અમને આમ કહ્યું. સત પ્રાપ્ત કરવાની જેની દ્રઢ મતિ થઈ છે એને સર્વપ્રથમ એ નિશ્ચય કરવો હું કઈ જાણતો નથી અને પછી સતની પ્રાપ્તિ માટે સદગુરુના શરણે જવું, તેને સત પ્રાપ્ત થાય છે. સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત. આ સાક્ષાત એને પ્રાપ્તિ થાય છે. અને અહીંયા ભગવંત કહે છે કે જેણે પોતાનો સ્વચ્છંદ, જેણે પોતાનો મત, જેણે પોતાનો આગ્રહ છોડ્યો છે અને સદગુરુએ જે લક્ષ કરાવ્યો છે, સદગુરુના બોધના લક્ષે જે લક્ષ જેણે બાંધ્યો છે તે અનુસાર વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય છે, એમાં જે નિર્વિકલ્પ થયો છે, એમાં જે શ્રદ્ધાવાન થયો છે, આવા પુરુષને સંકિત છે. કારણ કે આ કારણ પ્રત્યક્ષ છે કે એણે પોતાના મમત, પોતાનું અહમ અને પોતાનું મમત્વ એનો ત્યાગ કર્યો છે. આખરે આ છ પદના પત્રમાં જે ભગવાને લખ્યું છે, શું કહ્યું છે કે અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ અને મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાનીઓએ આ છ પદની દેશના પ્રકાશી છે. જેવો એ નિવૃત્ત થયો એ ભાવ અહમ અને મમત્વ ગયું અને જેવી અજ્ઞાધીનતા આવી એટલે એને સંકિત થયું, એનું પ્રત્યક્ષ કારણ પત્રાંક 751 માં કૃપાળુ દેવે સૌભાગભાઈ પ્રશ્ન કર્યો છે સંકિત અંગેનો. અને એની અંદર કૃપાળુ દેવે લખ્યું છે એમણે કે અમે તો આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારના સંકિત કહ્યા છે, એમાંનો પહેલો પ્રકાર કયો છે કે જ્ઞાની પુરુષોની સત્પુરુષોની વચનની પ્રતીતિ, આજ્ઞાની અપૂર્વ રૂચિ અને સત્પુરુષની ભક્તિરૂપ આશ્રય અને એ નિશ્ચયથી જેને વર્તવાનું જેને શ્રદ્ધા થઈ છે એને અમે પ્રથમ સંકિત કહ્યું છે. પહેલું સંકિત બીજા સંકિતનું કારણ અને બીજું સંકિત ત્રીજા સંકિતનું કારણ. કૃપાળુ દેવે તો એટલું મહત્વ એનું કહ્યું છે કે ત્રણ માંથી ગમે તે સંકિત પ્રાપ્ત થાય અને એ જીવ જો આજ્ઞાની આરાધનમાં રહે તો એને 15 થી વધારે 16મો ભાવ નથી. સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ, સત્પુરુષની પ્રત્યક્ષ આજ્ઞા સત્પુરુષનો બોધ એટલે કે સત્પુરુષ અને સત્પુરુષ રચિત શાસ્ત્રો આ સમકિતનું કારણ છે. જીવને પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, જ્ઞાનીની આજ્ઞાનો ઉપાસક જ્ઞાન પામે સમકિત પામે એને જ આત્મદર્શન થાય. એટલે અહીંયા કહ્યું તીર્થંકરના સમવસણની અંદર ફરીથી જે જીવો હતા નિર્ગ્રંથ અને નિર્ગ્રંથિનીઓ શ્રાવક અને શ્રાવિકાઓ એમને કોઈ જીવાજવન જીવનું તાત્વિક જ્ઞાન હતું માટે સમ્યક હતું તેમ નહીં, આ આપ્ત પુરુષ છે આ સાચા પુરુષ છે આ જેમ કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે અને એ આપ્ત પુરુષ પ્રત્યેની એમની ભક્તિ એને એથી કારણે કઈ જીવોને એ વખતે સમ્યકની પ્રાપ્તિ કહી છે. અને વાસ્તવમાં જીવાજીવનું જ્ઞાન પણ આવી સત્પુરુષ પ્રત્યેની આસ્થા પ્રગટીએ જ થાય છે, ત્યાં સુધી સિદ્ધાંત બોધ પણ જીવમાં આવી શકતો નથી. કાનથી સાંભળવાથી જ્ઞાન ન આવે, શબ્દો ઊંચા સાંભળવાથી જ્ઞાન ન આવે, બહુ ઊંચી ઊંચી તત્વજ્ઞાનની સિદ્ધાંત બોધની વાતો સાંભળ્યા કરીએ એનાથી જ્ઞાન ન આવે. જ્ઞાન અંતરની પરિણતિથી આવે અને અંતરની પરિણતિ એ ચિત્તની નિર્મલતા વૈરાગ્ય અને ઉપશમથી ભક્તિભાવ અને સત્પુરુષની પ્રત્યેનો આશ્રય, આવી આશ્રય ભક્તિ જેને દ્રઢ થઈ છે એને સાદા વચનોથી અને સાદા વાક્યોથી પણ જ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય. એટલે કૃપાળુ દેવે કહ્યું કે જ્ઞાન નહીં કવિ ચાતુરી, જ્ઞાન નહીં ભાષા ઠરી, નહીં ગ્રંથમાં અહીં જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી. જ્ઞાન એ ચાતુર્યનો વિષય નથી, એ બુદ્ધિના વિલાસનો વિષય નથી, એ તર્ક અને કુતર્કનો વિષય નથી, એ વાદ અને વિવાદનો વિષય નથી. બહુ ઊંચું અમે સાંભળીએ છીએ અને વાંચીએ છીએ, આવું તો ક્યાંય લખ્યું નથી ને કોઈ જગ્યાએ નથી, માટે શ્રેષ્ઠ છે ને એનાથી જ્ઞાન થાય ન થાય. જ્ઞાન લેનારની ભૂમિકા શું છે, એની પાત્રતા શું છે, એ પોતાના સ્વચ્છંદમાંથી પોતાના મતમાંથી અને પોતાના આગ્રહથી મુક્ત થયો છે અને એને કહેનાર પુરુષ પ્રત્યેની સત્પુરુષ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ છે, વચનની પ્રતીતિ આજ્ઞાની અપૂર્વ રૂચિ અને સત્પુરુષ પ્રત્યેની આશ્રય ભક્તિ, એ નિશ્ચયથી જેને જ્ઞાન થાય છે એને સદગુરુનો એક શબ્દ ગુરુસ્તો મૌનમ શિષ્ય વ્યાખ્યાનમ, ગુરુનું મૌન એ પણ શિષ્યને માટે વ્યાખ્યાન છે. ચંડ કૌશિકને ભગવાને કઈ ભાષામાં ધર્મને પ્રતિબોધ કર્યો ભાષા કઈ મહત્વની નથી, ભગવાને માત્ર એના તરફ દ્રષ્ટિ કરી અને ચંડ કૌશિકે પણ ભગવાન સામે દ્રષ્ટિ કરી. ચંડ કૌશિક શાસ્ત્રકારો કે છે સર્વજ્ઞઓ કે છે કેવડીઓ કે છે કે ચંદ્ર કૌશિક પ્રતિબોધ પામ્યો ભગવાન મહાવીરથી. આ પ્રતિબોધ કઈ ભાષાથી પામ્યો, કયા નયથી પામ્યો, કયા સિદ્ધાંતોથી પામ્યો, કયા ભેદ પ્રભેદથી પામ્યો? માત્ર ચંડ કૌશિકની મનની ભૂમિકા ભગવાનની સામે દર્શન કર્યું, અહોભાવ પ્રગટ્યો, અને જે અહોભાવ પ્રગટે છે એની અંદર એને પૂર્વજન્મનું જ્ઞાન થતા ઓહો, આ ક્રોધ અગ્નિમાં બળતા બળતા ત્રણ ત્રણ જન્મના ચાલ્યા ગયા છે, અને સામે આ શીતલ અમી વરસાવે એવા પુરુષની સામે દ્રષ્ટિ કરતા ચંડ કૌશિક બુઝ, ચંડ કૌશિક બુઝ. જ્ઞાનીઓએ આવી રીતે સમજાવ્યું છે કલ્પસૂત્રમાં સુધર્મા સ્વામી ભદ્રબાબુએ, અને ચંડ કૌશિક પ્રતિબોધ પામે છે. એટલે ગુરુનું એક વાક્ય, ગુરુનું એક વચન શિષ્યની પાત્રતાના આધાર ઉપર છે. એટલે અહીંયા સંકેતનું પેલું લક્ષણ આપણે સમજી લેવું જોઈએ કે સંકેત કેને થાય, સંકેત ક્યારે થાય, સંકેત કેવી રીતે પ્રગટે, સંકેત પ્રગટવાનું કારણ શું, કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય. સંકેત એ કાર્ય છે, તેનું કારણ તો કંઈક હોવું જ જોઈએ. પરમ કૃપાળુ દેવે આ 17મી ગાથામાં આ સદગુરુના મહાત્મ્યમાં કહ્યું છે કે પ્રત્યક્ષ સદગુરુનો ઉપકાર એ તો કહી શકાય એમ નથી, પરોક્ષ જીન કરતા પણ વિશેષ છે. અને એના શાસ્ત્રો એ જ્યારે ન હોય ત્યારે એના શાસ્ત્રો એને કહેલો માર્ગ, એને બોધેલો માર્ગ, એનાથી જીવને જ્ઞાન મળે. કારણ કે આ બંનેથી, પ્રત્યક્ષ સત્પુરુષથી અને સત્પુરુષના શાસ્ત્રથી જીવને જીનનું સ્વરૂપ સમજાય, અને જીનનું સ્વરૂપ સમજાય તો જ નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય. જીન અને નિજ જુદા નથી, જીન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કઈ. લક્ષ થવાને તેહનો કહ્યા શાસ્ત્ર સુખદાય, આ બધા શાસ્ત્રોનો લક્ષ પણ એ છે, અને પ્રત્યક્ષ સદગુરુના યોગનું લક્ષ પણ એ જ છે કે જીવને જીનનું સ્વરૂપ સમજાવવું જોઈએ. સદગુરુના ઉપદેશવણ સમજાય ન જીનેરી, અને આ સમજાય ત્યારે કે એ સદગુરુના ઉપદેશને અથવા એના બોધને, શાસ્ત્રમાં કહેલા બોધને આ જીવ પોતાનો સ્વછંદ, પોતાનો મત અને પોતાનો આગ્રહ છોડી, અને જો કારણ આપે તો કાર્ય પ્રગટે. આ જીવ કારણ આપતો નથી, એને સંકેત જોઈ છે, એ સંકેત સંકેતના ગુણગાન ગાયા કરે છે. આપણે તો સંકેત લઈને જવું છે, સંકેતના પડીકા બજારમાં વેચાતા નથી ભાઈ, કોઈના ભાષણથી સંકેત ન થાય. આવો અમે તમને 5 મિનિટમાં કરાવી દઈએ. હવે શું કરાવી દઈએ, ધૂળ અનંત કાળમાં નથી થયું, આવા તો કંઈક મળ્યા 5 ગીરના, આ કઈ જાદુના ખેલ છે? સંકેત થાય, થનારની ભૂમિકા નથી, એની પાત્રતા નથી. તો સાક્ષાત કૃપાળુ દેવે લખ્યું છે મુનિના પ્રશ્નમાં, સૌભાગભાઈને લખ્યું છે કે મુનિને સમજાવવાની માથાકૂટમાં તમે પડોમાં, એની દશા અત્યારે એવી છે કે સાક્ષાત તીર્થંકરના વચનો પણ એનામાં પરિણમન પામશે, માટે તમે માથાકૂટ છોડી દો એમ શબ્દ લખ્યો છે, કડાકૂટ કરો માં. અને આ બધાને 5 મિનિટમાં સંકેત પમાડી દેવું છે, અને આ બધાને લઈ લેવું છે આપણે બધાએ, હમણાં મળી જશે, કોક દેશે ભભૂતિ નાખી દેશે માથે, હાથ મૂકશે, શક્તિપાત કરશે, વાહો થાબડી લેશે અને સંકેત થઈ જશે. તો અનાદિકાળથી અનંતના પરિભ્રમણમાં બાપા તારા વાહ થબડાઈ થબડાઈને અંદર ધાબા પડી ગયા છે હવે તો, પણ સંકેતના ઠેકાણા નથી પ્રભુ. સંકેતમાં પહેલા વહેલા તું ચોખ્ખો થયો નથી. પ્રભુ શ્રી કે ચોખ્ખો થઈને આવ, પછી વાત કર. તારી બધી જ સ્વચ્છંદ મત અને આગ્રહ રૂપી મલિનતા એને કાઢીને આવ, નિર્મલ ચિત્તથી, વિશુદ્ધ ચિત્તથી, સમર્પિત ભાવથી આવ ભગવાન પાસે. હું કઈ જાણતો નથી એને સંકેત થાય. આ કારણ છે અને કાર્ય પ્રગટે છે. અહીંયા સુંદર સંકેત અંગેનો ભગવાને બોધ આપ્યો છે. આગળની 18મી ગાથામાં કહે છે, માનાદિક શત્રુ મહા નિજ છંદે નમરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. માન અને પૂજા સત્કાર આદિનો લોભ એ આદિ મહાશત્રુ છે. તે પોતાના ડાહપણે ચાલતા નાશ પામે નહીં અને સદગુરુના શરણમાં જતા સહજ પ્રયત્નમાં જાય. જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. પરમ કૃપાળુ દેવે આ માન કસાયને, આ મનુષ્ય ગતિમાં રહેલો માન કસાય મોટામાં મોટો આ જીવનો શત્રુ છે. ત્યાં ક્રોધ માન માયા લોભ એ ચાર કસાય છે. અનંતાનું મંદિર જીવને અનંતનું પરિભ્રમણ કરાવે એવા કસાયની ચોકડી છે. પણ ત્યાં ભગવાને ક્રોધાદિક શત્રુમાં આ શબ્દ નથી મૂક્યો, માનાદિક શત્રુમાં કહ્યો છે. કારણ કે મનુષ્ય ગતિમાં જે કસાયનું પ્રબળપણું છે, જેનો પ્રભાવ છે અને જે ભલભલા મુનિશ્વરોને પછાડે છે, ભલભલા તપસ્વીઓને યોગીશ્વરને ઉપરની દશામાંથી નીચે લાવી દે છે, એવો જો કસાય હોય તો તે માન કસાય. કારણ જીવને પોતાનું અહમ એટલું બધું મનુષ્ય પર્યાયની અંદર વેદાય છે. 3 ઇંચ બિચારો શું માન કરે, ડફણા લઈને ઉભો એનો માલિક, ચાબુક લઈને ઉભો, દોયડાની રાસ લઈને ઉભો, એ શું માન કરે. આ મગતરા જેવો માનવી આ દુનિયાની અંદર આ માન કરે છે અને પૂજા સત્કાર આદિની એને ખૂબ કામના છે. જરા કંઈક થાય એટલે એનું માન એને વેદાય છે. એ કંઈક કરે, એ થોડાક પૈસા કમાય તો એનું માન વેદાય. હવે દુનિયામાં તો વેપાર કરતો પૈસા ન કમાય બીજું શું થાય. તો એ કે લોકો મારો સત્કાર કરે, હું મારા ગામમાં જાઉં એટલે મારું સન્માન થવું જોઈએ ગામના ચોરે, અને પછી પોતે 2 માણા મોકલે અને 25 હારના પૈસા મોકલે, 10,000 રૂપિયા મોકલે અને કે તમારે મારો સત્કાર સમારંભ કરવો. એલા ભાઈ, તું મુંબઈમાં બેઠો કમાવા ગયો છો તો કમા નહીં તો શું કરતું. થોડુંક ભણિયાવે એટલે તરત સત્કાર સમારંભ કરો, ભણિયા એવા. અરે ભાઈ, લખેશ્રીના દીકરા ન ભણે તો શું કોળી વાઘડીના ભણશે, તો ફોરિંગ જઈને ભણે જ ખરા ને, કેટલા ડોલરનો ખર્ચો કર્યો, ભણે એમાં શું હતું. તો એ ભાઈ ગયા ને, એને તો બહુ કલ્યાણ કર્યું ને, એ તો ઘણી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરીને, એની તો ઉપલબ્ધિનો પાર નથી ને, આવા ગુણગાન ગાનારા પણ બધા મરતા જાય ને, ભેગા થાય લોલે લોલ હાલે. પૂજા સત્કારની કામના જેટલી સંસારી જીવની એટલી જ કેટલીક વાર ધર્મમાં પડેલા કહેવાતા ધર્મગુરુઓની અને કહેવાતા ધાર્મિક નેતાઓની પણ એટલી જ. રાજકારણ તો નપાવટ છે, છેલ્લા પગલે છે, પણ ધર્મની અંદર રહેલા જીવો, સર્વસંગ પરિત્યાગ કરીને આવેલા જીવોની અંદર પણ આ લાલસા જે છે, પૂજા સત્કાર મનાવવાની કામના જે છે, આ મનુષ્યનું મોટામાં મોટું નિર્બળ કસાયનું સ્વરૂપ છે. એ સૂક્ષ્મ છે, એટલી માયા કરે, માન કસાયને પોષવા માયા કરે, એટલે કેટલો પોતે સારો છે એ દેખાડવાનો દંભ કરે. કપટ યુક્ત આયોજન થાય માયાના કારણે. ચારે બાજુ લોકોને ખબર પડે કે કેટલા વ્રત લીધા છે, કેટલા તપ લીધા છે, કેવી રીતે જીવે છે, કેટલું રાખે છે, કેટલું કરે છે, કેટલા વાગે ઉઠે છે, શું કરે છે, શું નથી કરતો. આવું ચારે બાજુ પ્રભાવ વિધારવા માટે પ્રચાર તંત્ર ગોઠવે આ માયા. અંદરમાં પડેલો છે માન, પછી કહેશે ધર્મની પ્રભાવના અમારે કરવાની છે, શાસનની પ્રભાવના નેતર કેમ થાય, શાસન શાસનના ઠેકાણે છે. શાસનનો શું ધર્મ છે, શાસનનો શું મર્મ છે, વિતરાગના ધર્મનો મર્મ શું છે કઈ ખબર નથી. માયા કરે અને માયામાંથી પછી આ લોભ જાગે, એને પ્રશંસાનો, કીર્તિનો, યશનો લોભ જાગે. એ લોભ એવો જાગે કે એક જગ્યાએ કાર્યક્રમ થાય તો 50 જગ્યાએ ખબર પડી કે નહીં એનું આયોજન થાય. ચારે બાજુ મોકલી દેજો, પુસ્તકો મોકલજો, છાપાના કટિંગ મોકલજો, ફોટા મોકલજો, એ બધાને ખબર પડવી જોઈએ. આ લોભ ખબર નથી એક કસાય જીવને ક્યાં લઈ જાય છે. ભગવાન કહે છે, એક ઉદાહરણ આપ્યું છે ભગવાનના શબ્દોમાં કહીએ તો બહુ મજાનું, થોડા 4 લીટીમાં લખ્યું છે કે બાહુબળજી 1 વર્ષ સુધી નિરાહારપણે અનેક ગુણ સમુદાયે આત્મ ધ્યાનમાં રહ્યા તો પણ આત્મજ્ઞાન થયું નહીં. કારણ કે માન અત્રે 4 ઘનઘાતી કર્મનું મૂળ થઈને વર્તતું હતું. જેને નિરાહારપણે 1 લક્ષે 1 આસને આત્મ વિચારમાં રહેનાર એવા પુરુષને 12 મહિનાની દશા સફળ ન થવા દીધી. કોણે? એક માનનો સૂક્ષ્મ કણિયો. જ્યારે સદગુરુ એવા ઋષભદેવે તે માન છે એમ પ્રેર્યું ત્યારે તે માન વ્યતીત થયું અને કેવળ જ્ઞાન પ્રગટ થયું. 12 મહિનાની આવી સાધના સફળ ન થવા દીધી. માન કસાય બહુ ભયંકર છે. જરાક પદ, જરાક પદવી, જરાક સ્થિતિ સારી થઈ, જરાક પાંચમાં પૂછાણો, કુટુંબમાં મોવડી થયો, નાતની અંદર જરા પૈસાદાર ઘર થયું, બે વેવાય જરા હારા મળ્યા, એમાં તો ઉભો ઉભો ફાટે છે અને ધરતીને નચાવ્યા કરે છે. જાણે પોતે શું જગન કર્યો. એના કારણે કેટલા જીવો સાથે વૈમનસ્ય વેરઝેરની ગાંઠ બાંધે છે, કારણ કે બધાથી હું ઊંચો, હું મોટો. આ માત્ર મનુષ્યની અંદર આ એનું અપલખણ. એટલે ભગવાન કહે છે કે માનાદિ શત્રુ મહા નિજ છંદે ન મરાય. હે ભાઈ, આ તારો શત્રુ, કેમ કે તું જેટલું કરીશ એમાં કઈ ને કઈ ઉપલબ્ધિ થવાની. ધર્મના ક્ષેત્રમાં આવીશ તોય ઉપલબ્ધિ થશે, અર્થના ક્ષેત્રમાં આવીશ તોય ઉપલબ્ધિ થશે, કામના ક્ષેત્રમાં આવીશ તોય તારી કઈક ઉપલબ્ધિ થશે. ઉપલબ્ધિ તો થવાની, કઈ ને કઈ પ્રયાસોની સફળતા તો મળે જ, પણ એ સફળતામાંથી તને માન કસાઈ જાગી જવાનો કે જાણે તે શું શું કરી નાખ્યું. સારું બોલતા આવડું, સારું ગાતા આવડું, સારું લખતા આવડું, એકે ગુણ જીરવાતો નથી. એક સરસ વાક્ય એ બોર્ડમાં લખ્યું છે, આપણે ઉપર ચડીએ ત્યારે, કે જગતમાં જીવવું એમાં એક સરસ મજાનું વાક્ય લખ્યું છે. આમ તો લખ્યું છે પરના દોષ જોવામાં ન આવે, એમાં કોકે લીટી નાખી છે, કેમ કે આ બધાને પરના દોષ જોવામાં ના આવે. પણ એનાથી એક આગળ એક વાક્ય લખ્યું છે કે પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે. ગામના દોષની વાત નથી, તારામાં રહેલા ગુણ સહન કરતા આવડે છે. મહત્વનું એ છે, ચાર વાક્ય લખ્યા છે જગતમાં તો જ જીવવું, નહીં તો ન જીવવું. કૃપાળુ દેવનું વાક્ય અહીંયા લખ્યું છે, આપણે ઉપર દાદરા ચડીએ ત્યારે. આત્મરૂપ જગત, આત્મરૂપ માનવામાં, પણ એમાં પરના દોષ જોવામાં ન આવે એ લખ્યું છે, એટલે એમાં મજા આવે. પણ એમાં લખ્યું છે પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે. અનંત ગુણ જીવની અંદર પ્રગટે, અનંત લબ્ધિઓ પ્રગટે, રિદ્ધિ સિદ્ધિ પ્રગટે. કૃપાળુ દેવે કહ્યું મુનિઓ રિદ્ધિ સિદ્ધિ પ્રગટશે આ માર્ગમાં, ઓળંગીને ચાલ્યા જજો, ઓળંગીને ચાલ્યા જજો. જરાક આ માર્ગની અંદર આ ભગવાનના વચનો હાથમાં લેશો, એટલો બધો મહત જોગ, પ્રભાવ જોગ તમારો જાગશે, પુણ્યનું એટલું પ્રકૃષ્ટ બળ જાગશે. પણ જોજો, એને કારણે ક્યાંય માન કસાયમાં ફસાઈ જતા નહીં. આહા હા, હું તો કેવો અને મારી ઉપલબ્ધિ શું. માન મોટો શત્રુ છે. જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. જીવને કે છે તો સદગુરુના સામે મજા. કૃપાળુ દેવે તો ઉપદેશ નોંધમાં કહ્યું છે કે માન રૂપી કસાય ઓછો થાય તો અનુક્રમે બાકીના કસાય એની મેળે ઓછા થઈ જશે. તું એક માન અપમાનમાંથી જરા હળવો પડ, જરા ધીરો ખા, ધરતી ઉપર પગ રાખ, અને તારા જે કઈ ઉપલબ્ધ, તારા ગુણ સંપદા, તારી બહાદુરી, આ જે કઈ છે, તારી ચતુરાઈ, તારી હોશિયારી, એ તારા પૂરતી રાખ, એને સહન કરતા શીખ. બીજા એની પ્રશંસા કરે એવી અપેક્ષા કરમાં, બીજા એ જાણે એવી અપેક્ષા કરમાં, તું સહન કર તારી મોટાઈને. જગતનો જીવ મોટાઈ સહન કરી શકતો નથી. આ માન અને મોટાઈ એને આડા આવીને ઉભા રહીએ છે, સત્યની ઉપલબ્ધિ થવા દેતા નથી. કૃપાળુ દેવે લખ્યું છે કે ધર્મમાં પણ મોટાઈ એ તો ધર્મનો દ્રોહ છે. ધર્મમાં રહીને પણ પોતાની મોટાઈ એનો લક્ષ્ય કરવો એ ધર્મનો દ્રોહ છે. એટલે આ સદગુરુનો ઉપકારમાં કે આપણી જે નબળાઈ છે, માન કસાઈ આપણી નબળાઈ છે, એ કે છે સદગુરુનું શરણ લઈ લઈશ તો તારો માન કસાઈ ચાલ્યો જશે. હવે આ માન કસાઈ જાય તો માન સેનાથી જાય? માન જાય સેનાથી? માનનો પ્રતિપક્ષ વિનય. એની અદભુત વાત આ આત્મસિદ્ધિમાં એક વિષય નવો છેડાઈ જાય છે. કૃપાળુ દેવે જેમ સદગુરુના મહાત્માની અંદર, જેમ 11મી ગાથાની અંદર જે વિષય મૂક્યો, એમ હવેની ગાથામાં સદગુરુ પ્રત્યેના વિનયની કોઈ અદભુત વાત, કોઈ જબરજસ્ત ઊંચાઈ એ પકડે છે. ગાથા 19, જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદ્મસ્થ પણ
विनय करे भगवान।
जे सद्गुरुना उपदेश थी ए प्रत्यक्ष के ना शास्त्र थी एना बोध थी पाम्यो केवल ज्ञान। सद्गुरुना उपदेश थी शिष्य सेने पाम्यो केवल ज्ञान ने पूर्ण सर्वज्ञता पूर्ण वितरागपणु तेरमो गुणस्थाना निर्विकल्प एमनु स्वरूप पाम्यो केवल ज्ञान। देह छता निर्वाण नी अवस्था तद्भव मोक्षगामी एटले केवल ज्ञान। आत्मा परम शुद्ध असंग अरूपी अमूर्त एवो आत्मा यथा तथ्य चैतन्यमय केवल ज्ञान नी प्राप्ति थाय त्यारे जीवनु जे स्वरूप मूल शुद्ध स्वरूप छे एवं परम शुद्ध चैतन्य शुद्ध चेतना मळ्यो सद्गुरुना उपदेश थी। अने गुरु रहा छदमस्त पण आ उपकारी गुरु हजु कोई कर्मना बाहुल्यना कारणे कोई पुरुषार्थनी मंदताना कारणे कोई नियतिना कारणे कोई कारलब्धिना कारणे गम्मे ते कारण होय पांच समवायमांथी कोई कारण होय पण गुरु छदमस्त रहा એટલે ગુરુના જ્ઞાન એને હજુ આવરણ છે। ગુરુ હજુ એને નિરાવરણ જ્ઞાન કેવળ જ્ઞાન થયું નથી અને તો શું થાય ઓલો કેવળ જ્ઞાન થયો છે જેને એ તો ભગવાન થઈ ગયા તો કે છે ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન। આ વિનયનો માર્ગ શિષ્ય થયા ત્યારથી શરૂ કર્યો તો ક્યાં સુધી લઈ ગયા પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત થયું અને ગુરુ હજુ એની સાધનામાં સાધક અવસ્થામાં છે અને આ સિદ્ધ અવસ્થામાં છે। ગુરુ સાધક અવસ્થામાં છે અને શિષ્ય સિદ્ધ અવસ્થામાં છે અને સિદ્ધ અવસ્થાવાળો ભગવાન થયો છે એ કે છે વિનય કરે ભગવાન એ ગુરુનો વિનય કરે છે। ક્યારેક સિદ્ધાંતના મતભેદમાં કોઈને આ વાત ન બેસે કારણ કે લૌકિક દ્રષ્ટિવાળા લોકોને આ અલૌકિક વાત અને આવી રહસ્યભૂત વાત કોઈ શાસ્ત્રમાં મળે ન મળે તો કૃપાળુદેવ કે ચિંતા ન કરવી અમે જે કહ્યું છે તે આગમ પ્રમાણ માનીને ચાલજો। એટલે અહીંયા કહે છે સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે ભગવાનનું સ્વરૂપ છે। ભગવાનનું મહાત્મ્ય એ જ્ઞાન છે। જેને સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટે તે ભગવાન છે। અને ઉત્તરાધ્યયન સૂત્રની અંદર ભગવાન મહાવીરે એની અંતિમ દેશની અંદર વિનયને ધર્મનું મૂળ કહી અને એને વર્ણવ્યો છે। આવો વિનય માર્ગ ગુરુ છદમસ્થ હોય તો પણ એનો વિનય કરે। શાસ્ત્રમાં એવા કથાનકો આવે છે ચંદ્ર રૂઢાચાર્ય એનો શિષ્ય એક રાતની અંદર ગુરુની મશ્કરી કરતા ગુરુ એને પકડો અને દીક્ષા આપી અને પછી થયું કે ગુરુ મને દીક્ષા તો આપી આજે જ મારા લગ્ન થયા છે હવે જો મારા સંબંધીઓ જાણશે તો તમને મારશે માટે આપણે રાતોરાત વિહાર કરીએ। ગુરુ વૃદ્ધ અવસ્થાની અંદર શિષ્ય નવોદિત તાજો જ યુવાન અને હજુ પરિણીને હૈલો આવે છે એને ગુરુને ખભે બેસાડ્યા કેમકે દીક્ષિત થયો ગુરુ પાસે ખભે બેસાડીને જાય છે આખી રાત વિહારના કષ્ટ સહન કરે છે અંધારી ઘોર રાતની અંદર પગલા ક્યાં મૂકે છે એ ખબર નથી ક્યાંક ખાડા ક્યાંક ટેકરા ક્યાંક ઊંચો ચડે ક્યાંક નીચો પછડે। ગુરુ વૃદ્ધ અવસ્થામાં હેરાન થાય છે એટલે ગુરુએ ક્રોધ કર્યો અને એને માથામાં મારવા માંડ્યા કે દેખતો નથી જોઈ જોઈને ચાલ તને ખબર છે મને કેટલું કષ્ટ પડે છે અને છતાં શિષ્યએ ભાવ કરે છે કે ઓહો આ ગુરુ મને મુક્તિનો માર્ગ બતાવનાર મને દીક્ષિત કરનાર અને એમને મારા થકી આ પીડા વેદના ભોગવવી પડે છે આવા પશ્ચાતાપનું વેદન કરતો કરતો એ પરિશ્રમની અંદર શિષ્ય જાળવી જાળવીને ડગલા મૂકે છે પણ માર્ગ તો અંધારી કેડીની વાટ છે જંગલની રાત છે એટલે એની અંદર આવો માર્ગ કઈ આપણા નેશનલ હાઈવે તો હતા નહીં તો એની અંદર આવું થયા કરે છે। પણ આ જે શિષ્યની અંદરનો ભાવ છે ગુરુ પ્રત્યેનો ભક્તિનો એ ભાવ એટલી ઉત્કૃષ્ટ પરાકાષ્ઠાપણાને પામે છે કે એમાં ને એમાં શિષ્યને ચાલતા ચાલતા કેવળ જ્ઞાન થાય છે। કે મારા ગુરુને મારા થકી આ પ્રકારનું વેદન થાય છે, દુઃખ થાય છે, વ્યાધિ થાય છે, એનું નિમિત્ત હું બનું છું, અને એનો મારા ઉપર ઉપકાર કેટલો છે, જેને મને સંસાર પાર કરવાની જવાબદારી લીધી છે એને હું રસ્તો પાર કરાવી શકતો નથી. આ ભાવ એટલા બધા ઉત્કૃષ્ટ થાય છે એમાં કેવળ જ્ઞાન થાય છે. મધરાત પછીના સમયની અંદર કેવળ જ્ઞાન થતા તો આખું જગત દૃશ્યમાન થાય છે, શિષ્યને માર્ગ દીવા જેવો ચોખ્ખો દેખાય છે, સ્વ પર પ્રકાશક એવું ચૈતન્ય જાગ્યું છે, અને સ્પષ્ટ પછી તો પગલા બરોબર વ્યવસ્થિત પડે છે. ગુરુ પ્રશ્ન કરે છે કે અત્યાર સુધી મને હેરાન કર્યો, આ માયરો તઈ ઠેકાણે આવ્યો, એટલે કીધું કા ભાઈ હવે બરોબર ચાલે છે, તો પહેલેથી જરાક સરખું ચાલવું હતું ને. ગુરુજી હવે આપની કૃપાથી માર્ગ મને પ્રકાશિત થયેલો દેખાય છે. અને ગુરુ હતા ને ચંદ્ર રૂઢાચાર્ય, શું કેસ તું, તને આ દેખાય છે કે આ માર્ગમાં? કેમ કે ગુરુ ઉપર બેઠા હતા ને ખભા ઉપર, પણ એને આંખ તો હતી ને કે આવી કાળી મેઘલી રાતે પોતાનો સગો હાથ પોતાને ન દેખાય એવા ઘોર અંધકારમાં આને માર્ગ દેખાય છે એટલે પગલા સરખા પડે છે, એનું કારણ શું? તો કે પ્રભુ જ્ઞાનનો પ્રકાશ થયો છે આપની કૃપાથી. પ્રતિહત કે અપ્રતિહત પ્રશ્ન કરે છે કે કયું જ્ઞાન? અપ્રતિહત કેવળ જ્ઞાન એવું કે આવ્યા પછી જે જાય નહીં, પ્રતિહત જ્ઞાન એવું કે જપકારા આપી દે પાછું ચાલ્યું જાય, અપ્રતિહત ગુરુ ઠેકડો મારીને નીચે ઉતરી જાય છે, શિષ્યની વંદના કરે છે, પણ શિષ્ય તો એનો પોતાનો વિનય ચૂકતો નથી. ભગવાન થયેલો શિષ્ય એ ગુરુની સેવા કરીને પાર કરે છે. પુષ્પચુલા નામની સાધ્વી, વયોવૃદ્ધ ગુરુ મહારાજ છે, સ્થિરવાસ છે, ક્યાંય વિહાર કરી શકે એમ નથી, અને માત્ર પોતાની સાધના કરવા માટે રોકાઈ જાય છે કે આ ગુરુ મહારાજની સેવા કોણ કરશે. એ સેવા કરીને રોજ ગોચરી લાવી અને ગુરુ મહારાજ પાસે મૂકે, સાધ્વીજી આજ્ઞા લઈ અને પછી પોતાની સાધનામાં ચાલ્યા જાય. એક દિવસ ગુરુએ પ્રશ્ન કર્યો કે પુષ્પચુલા, આ ચારે બાજુ વરસાદ છે અને વરસાદને કારણે તો રસ્તા ઉપર પાણી ભરાયા છે, તમે ગોચરી લેવા ગયા હતા, સચિત પાણીની અંદર તમારો પગ પડ્યો હોય તો ગોચરી તો દૂષિત થાય, તમે આવી ગુરુ સેવા કરો છો? તો કે ના પ્રભુ, હું આપને દૂષિત આહાર કોઈ દિવસ આપું નહીં, આપ તો મારા ગુરુ છો. હું અચિત પાણીમાં ગઈ હતી, સચિત પાણીનો સ્પર્શ મેં કર્યો નથી.